એના જીવનની અંદર નો સરવાળો જે છે, એનું સરવૈયું, એની ઉપરથી માણસની કિંમત અંકાતી હોય છે. ભગવાને સ્વયં પોતાનો હિસાબ માત્ર ધર્મને માટે જ પરજીવી રહ્યા છે. ભગવાન એટલા શક્તિશાળી હતા કે સ્વયં પરાભવ અપાવીને પોતે સત્તારૂઢ થઈ શક્યા હોત, પણ નાના મોટાને તો બાજુએ રહેવા દઈએ, મહાભારત જેવું વિશાળ યુદ્ધ વિજય પ્રાપ્ત થયા પછી કૃષ્ણે સ્વયં જો ઈચ્છા કરી હોત કે આ સત્તાના સિંહાસન ઉપર મારે બેસવું છે, તો પાંડવોએ સહર્ષ ભગવાનનો રાજ્યાભિષેક કરી દીધો હોત. કારણ કે વિજયશ્રી ભગવાને અપાવ્યું છે. તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નિતિર મતિર મમ યત્ર યોગેશ્વર કૃષ્ણ. જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે, વૈભવ પણ ત્યાં જ છે. તો આટલી દ્રઢતા વ્યાસજી સમજાવતા હોય, પાંડવો પોતે પણ સમજતા હોય કે કૃષ્ણને લીધે જ વિજય પ્રાપ્ત થયો છે, અને સંપૂર્ણ વિજયના યશભાગી કોઈ પણ ભગવાનના મુગટની અંદર એક છોગું વધારે ઉમેરાયું હોય એના ત્યાગ અને સમર્પણથી. કે સત્તા પોતે નથી સ્વીકારી, લીધી નથી, ઈચ્છા પણ નથી કરી, પાંડવોને રાજ્યાભિષેક કરાવીને પોતે મહામાત્ય મહામંત્રી તરીકે પણ નથી રહ્યા. રાજ્યાભિષેક થઈ ગયા પછી કુંતાને કહે છે કે ફૈબા હવે હું જાઉં છું. કે ક્યાં? કે તો દ્વારકા. તો કેમ? કે બસ હવે તમને રાજ મળી ગયું, દુઃખના દિવસ પૂરા થઈ ગયા, હવે મારી કોઈ જરૂર નથી તમને. એટલે કુંતા માતા ગદગદ થયા અને બોલ્યા, વિપદા સંતુ નશ્વદ તત્ર તત્ર જગદગુરુ. હે પ્રભુ, સુખ કે માથે સિલ પડો જો નામ હૃદય સે જાય. આપનો જો વિયોગ થવાનો હોય તો આ સુખ અમારે નથી જોઈતા, અમને દુઃખ જ આપજો. કે દુઃખમાં આપ તો અમારી સાથે રહો. જો આ સુખ મળ્યા છે અને એ કારણને તમે નિમિત્ત બનાવીને અમને ત્યજીને દ્વારકાની અંદર જવાના હોય તો પેલું જે દુઃખ હતું ને એ ભલે રહ્યું અમારી પાસે. હંમેશા જે ભગવદ્ ભક્ત છે એનું ત્યાગ અને સમર્પણ ઘણું ઊંચું હોય છે, અને ત્યાગ ને સમર્પણની અંદર પણ ભગવાન સ્વયં એ સૌની કાળજી રાખતા હોય છે. ભગવાને આટલો મોટો સંહાર મહાભારતનો પોતાની દ્રષ્ટિ સમક્ષ નિહાળ્યો, એટલે એ સંહાર પછીનું જે આખું વાતાવરણ અને એમાં ભગવાને જે ત્યાગ બતાવ્યો છે, મારે આમાંથી કંઈ ન જોઈએ, બસ. એટલા માટે જ આજે ભગવાન તરીકે પૂજાય છે. આટલા વર્ષો પછી પણ કૃષ્ણનું ભગવાનનું પદ કોઈ છીનવી શક્યું નથી. ઘણા રાજાઓ થઈ ગયા, ઘણા સત્તાધીશો થઈ ગયા, પણ ભગવાન તો એકમાત્ર કૃષ્ણ. કેમ? ત્યાં કોઈ સ્વાર્થ નહોતો, કોઈ સ્વાર્થીના પગ પકડવા નહીં જશે, નહીં જાય. આપણા વ્યવહારની અંદર પણ શેઠ ઉદાર હશે ને તો એને આદર આપીશું, એને પ્રણામ કરીશું, એને સલામ કરીશું, એના વખાણ પર કે અમારો શેઠ બહુ સારો છે, ઉદાર છે, બધાને ખૂબ સરસ સાચવે છે. તો જે પરજીવી છે, પરોપકારી છે, એના માટે લોક હૃદયની અંદર સ્થાન રહેલું જ હોય છે. કૃષ્ણ સ્વયં ત્યાગ અને સમર્પણની ભાવનાથી આટલી મહાનતા હોવા છતાં કોઈ પણ સત્તાને એમણે પોતાના હાથમાં લીધી નથી. જ્યાં જે કંસનો વધ કર્યો તો બધાએ કહ્યું કે આ મથુરાની ગાદી તમારી છે, તમે પણ યાદવ છો અને કંસ પણ એ જ વંશનો છે. કંસના ગયા પછીથી મથુરાની સત્તા પોતે લઈ શકત પણ નહીં. ઉગ્રસેનને કંસના પિતાને પાછો લાવીને બેસાડ્યો. આમ કૃષ્ણ જીવનનું જે ત્યાગ છે, સમર્પણનું પાસું છે, એટલું બધું ઉજળું છે કે પોતે સર્વશક્તિમાન હોવા છતાં બીજાને યશ અપાવી દે. આપણે પણ સામર્થ્ય આપણી પાસે હોય અને તમે યશ બીજાને આપી દો, એમાં તમારું ગૌરવ વધશે કે માણસ કેટલો સજ્જન છે, કામ એણે કર્યું અને યશ મને આપ્યું. ને તો મોટા ભાગે માણસ યશનો ભૂખ્યો હોય છે, બહુ ભૂખ હોય છે, અને સેજ પણ અબજસ સહન કરવા માટેની તૈયારી નથી હોતી. પોતાનો અપરાધ ને પોતાનો ગુનો થયો હોય છતાં બીજાની ઉપર કેમ ઢોળી પાડવું, થકી દેવું, એમાં મહત્તા નથી, સ્વાર્થ છે. આજે જોઈએ છીએ માણસોની વૃત્તિ કેટલી ખરાબ થઈ ગયેલી છે કે બીજાનું જે થવાનું તે થાય, રાતોરાત અબજોપતિ કેવી રીતે થવાય, મોટું કૌભાંડ કરવું, કોઈક બેંકને સીધી ઊંચી મૂકી દઉં, અને એમાં બીજાને રડાવવામાં, બીજાનું દુઃખ વધારવાની અંદર ગૌરવ સમજતો હોય, અને પાછું સમાજની અંદર પણ પાછું એનો બહુ મોભો કે આ ભાઈ તો ફલ આવું કામ કરી આવ્યા, ભલે એ અલ્પજીવી હોય છે. વરસાદના અળસિયા કે બિલાડીના ટોપ વરસાદ હોય ત્યાં સુધી છે. વડ નીચે ભીંડો હોય, ભીંડો કે તું હટી જા વડ, હું જલ્દી જલ્દી વધી રહ્યો છું, પણ કંઈ નહીં કે હમણાં ભાદરવો પૂરો થવા દે ને પછી હું હટી જઈશ, પણ ત્યાં તો એ ખતમ થઈ ગયું. એમ જે સ્વાર્થી જીવન છે, જે અહંકારી જીવન છે, એ ક્યારેય પણ લાંબુ ટકતું નથી. સદા ન ચલતા કિસી કા નાટક દુનિયા કે આંગન મેં, આખરે નાટક છે, નહીં ચાલે સ્વાર્થનું. ભગવાને સ્વયં કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામો યદુભિપ્રતિ, જ્યાં ભૂયાદ અવતાર ભૂભારમ જનૈષ્ઠ જનયત કલિમ, ભૂભાર ઉતાર્યા પછીથી ભગવાને જે કાર્ય કર્યું તો કહ્યું ये कोपिताः सुबहु पाण्डुसुताः सपत्नीर् द्युतहेलन कचग्रहण आदिभिस्तात्. सज्जननु दुःख भगवान सहन करी शकता नथी. पांडवोए धर्मराजनी आज्ञाने उल्लंघी नथी, ધર્મને માર્ગે ચાલતા જે વિટંબણા આવી ન્યાયથી કે અન્યાયથી, સત કે અસતની, પોતેનો સ્વીકાર કરી લીધો છે. અને સ્વીકાર કર્યા પછીથી જે આપત્તિ છે એને હસ્તે હસ્તે મોડે ભોગવી છે, પણ ભગવાન સહાયરૂપ થયા છે. ભગવાન સહન કરી શકતા નથી. ભગવાન ભક્તના દુઃખને સહન નહીં કરી શકે, પોતાનું દુઃખ ભલે આવે, પોતાની આપત્તિ પોતે સહન કરી શકે. રામકથાની અંદર પણ ભરતજી જ્યારે ચિત્રકૂટ જાય છે મનાવવા માટે ભગવાનને, પ્રભુને, દેવરાજ ઇન્દ્ર અને દેવો બધા ભેગા થાય છે કે જો આ તો ભરત મનાવવા માટે જાય છે ને, ભગવાન તો ભક્તને આધીન છે, અને કદાચ ભરતનું માની અને ભગવાન વનવાસનો ત્યાગ કરીને અયોધ્યા પાછા આવશે તો આપણું દેવ કાર્ય કોણ કરશે? આ ભૂમિનો ભાર કોણ ઉતારશે રાક્ષસોનો? એટલે કપટ કરીએ કે ભરતને ને રામને ભેગા ના થવા દઈએ, એનું મિલન જ ના થવા દઈએ. એટલે બૃહસ્પતિએ કહ્યું, આંધળા, તને 1000 આંખો છતાંય તું આંધળો છું. સાંભળ કે જો અપરાધ ભક્ત કર કરહી, રામ રોષ પાવક સોઈ જ રહી. જે ભક્તનો અપરાધ કરે છે ને, ભગવાન એને સહન કરી શકતા નથી. તને સજા થશે. અને ભરત સાધ, ભરત કહે મહુ સાધુ સયાને. અને ભરત તો સાધુ છે, સાધુ તે હોય ન કારજ હાનિ. ગભરાઈશ નહીં, ભરત તો સજ્જન સાધુ છે. દેવ કાર્યને સેજ પણ આજ નહીં આવે, પણ તું તારી આ વૃત્તિ છોડ સ્વાર્થની, નહીતર ભગવાન તને નહીં છોડે. જો અપરાધ ભક્ત કર કરહી, ભક્તનો અપરાધ કરનારને ભગવાન રામ રોષ પાવક મહાભયાનક અગ્નિથી, ક્રોધાગ્નિથી એને બાળી નાખે છે. એટલે ઇન્દ્રને પણ વિચાર કરવો પડ્યો કે ભગવાનને નારાજ કરવા ઈચ્છતો નથી તો કે શાંત થઈ જાય. એમ પાંડવોના જે અપમાન થયેલા હતા, જે અન્યાય થયેલો હતો, જે દુઃખ સહન કરવા પડ્યા હતા, એ ભગવાનથી સહન થયું નથી. એકો પિતા સુબહુ પાંડુ સુતા સપત્ને દ્યુત હેલન કવચ ગ્રહણાદિ વિસ્તાર. દ્રૌપદીના જે કેસ ખેંચાયા, ભરી સભાની અંદર એક સ્ત્રીનું સ્ત્રીત્વ ન રહેવા દીધું, જુગાર દ્યુતની અંદર પણ માત્ર જૂઠ 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 છેક સુધી. અને એટલું જ નહીં, લાક્ષાગ્રહ અને આવા અનેક પ્રસંગોએ ભગવાને જોયા છે કે મારા ભક્તો દુખી. અને એનો સંપૂર્ણ રીતે ભૂમિ ઉપરનો ભાર ઉતારીશ આવા દુષ્ટોનો. જે માણસ, જે વ્યક્તિ, જે સમાજ નિર્દોષોની ઉપર અત્યાચાર કરે છે, હત્યા કરે છે, એની ઉપર ભગવાન ક્યારે રાજી થતો નથી. એનો કોઈ અપરાધ ના હોય, કોઈ પાપ ના હોય, છતાંય નિર્દોષને આત્મઘાતી બનીને એને હણી નાખે, ત્યારે એવા પાપીને ભલે એનો સંપ્રદાય, એનો ધર્મ એને સદગતિને સ્વર્ગ અપાવતો હોય, પણ ના, એને માનવ ધર્મ ત્યારે સદગતિ નહીં આપે, ને તો દુર્ગતિ જ આપશે, ભયંકર નર્ક આપશે. જો ભગવાન સજ્જનોનો પક્ષ લેતા હોય તો આ તો નિર્દોષ છે. નિર્દોષો ઉપર થતો આતંકવાદી અત્યાચાર, ભગવાન એને ક્યારે મુક્તિ ન આપે, સદગતિ ન આપે, માત્ર નરકની જ યાતના એને મળ્યા કરવાની. ભગવાન ક્યારે પણ અત્યાચાર, અનાચાર સહેજ પણ સહન કરી શકતા નથી. અને એટલા માટે કૃત્વા નિમિત્તમે તરે તરહ સમેદાન, બધું જ ભગવાને એને નિમિત્ત બનાવીને, હત્વા નૃપાન, બધા જ રાજાઓને પણ એ જ એવી રીતે સંહાર કરાવી દીધો સંપૂર્ણ. હવે બધાનો સંહાર તો ભગવાને કરાવ્યો, પણ વિચાર કર્યો કે આ યદુઓ, યાદવો શક્તિશાળી છે, સત્તાધારી છે, બળવાન છે, એ કઈ ઓછું નહીં રહેવા દે. માણસના હાથમાં સત્તા આવે ને ત્યારે નિર્દોષોને સતાવવામાં પણ બાકી નથી રાખતા. માણસની પાસે સંપન્નતા અને રિવોલ્વર આવે, ઉડતા પક્ષીઓને, પશુઓને એનો જીવ લે. એટલે સમૃદ્ધિ, સંપન્નતા એ પણ માણસને ભયંકર પાપ કરાવે છે, દુરાચાર કરશે માણસ, અતિ સંપન્નતા, અતિ સત્તા, અને એમાં છાટકા થયેલા, છકી ગયેલા, જેમ દુર્યોધન સત્તા મળી ના આપું, પાંચ ગામ પણ ના આપું. અડધા અડધા રાજની ક્યાં વાત કરો છો? પાંચ ગામ શું? સોયની અણી આ જમીન ઉપર ટકે ને એટલી જગ્યા પણ હું પાંડવોને આપવા માટે તૈયાર નથી. જુગારની અંદર ખોટું, જૂઠ, લાક્ષાગ્રહની અંદર કપટ, દ્રૌપદીનો લજ્જા, એના વસ્ત્રહરણ વખતે ધર્મને ઊંચો મૂકનાર, જેને સત્તાજીની પાસેથી એ જ આવું કરી શકે. અને એવા દુર્યોધનને ભગવાને સજા સખતમાં સખત આપી દીધી, કશું જ ના રહેવા દીધું. અને તે પાછો છેક છેલ્લે બધાને મરતા જુએ, મોટામાં મોટી સજા છે. હા, ઘરની આગળ પોતાના પરિવારમાં બધાને મરતા જોવા એ સહેલું નથી. નાના નાના આગળ નીકળી જતા હોય અને પેલો ઘરડો વૃદ્ધ હોય ને ઘરમાં બેઠો બેઠો જોવા જોયા કરે, આ ગયો આ ગયો, અને એ દુઃખ કેવું હોય? પિતાના દેખતા પુત્ર જાય ત્યારે અમારે તો બાપજી કહેતા જાનકીદાસ મહારાજ કેનું કાળજું ચર 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 ભરે, જો કાન દીધો હોય ને તો એનો અવાજ સંભળાય. વૃદ્ધત્વ ઘરમાં બિલકુલ અકબંધ રહે અને એની પાછળના યુવાનો આગળ ચાલ્યા જતા હોય ને એ દુઃખ જોવાનું અને સહન કરવાનું બહુ પીડા થાય, ભયંકર. દુર્યોધનને બધું સહન કરવાનું જોતું અને છેવટે દુર્યોધનનું પણ પતન થયું બુરી રીતે. જે માણસ આવી રીતે અહંકારથી, દુરાચારથી જીવે છે, ભગવાન સ્વયં એનો ન્યાય કરે છે કોઈ ને કોઈ રીતે. હત્વા નૃપાન નિરહતા નિહરતા, કે બધા જ જમીન ઉપરનો ભૂભાર ઉતારીને પૃથ્વી પરનો ભગવાને વિચાર કર્યો કે યાદવો છે, યદુઓ એ મારી ઉપસ્થિતિમાં જો સીધા રહેતા નથી, હજુ હું છું હાજર અને આ પ્રકારનું વર્તન કરે છે, બહુ સ્વાભાવિક છે. સામાજિક શિરસ્તો છે, બહુ જ પ્રતિષ્ઠિત માણસ અને એનો પ્રભાવ ખૂબ પડતો હોય, પણ જ્યારે વૃદ્ધ થાય ને ત્યારે એની પછીની પેઢી અને વારસદારો એની નજર સમક્ષ જ એનું અપમાન કરતા થઈ જાય, એની ઉપેક્ષા કરતા થઈ જાય, અવહેલના કરે. કૃષ્ણને સ્વયં પણ આ અનુભવ કરવો પડ્યો. સાંબ અને અનિરુદ્ધ પેટે તાસળું બાંધીને ઋષિઓની પાસે જઈને કહ્યું, આને શું જન્મશે? આ સ્ત્રીને બહુ ઈચ્છા છે ને સંતાનની. ઋષિઓ સૌમ્ય હતા, એમને કાંઈ પણ જોઈતું નહોતું. ક્યાં કૃષ્ણના કુટુંબીજનો છે, છોકરાઓ છે, અને એમને આપણાથી શાપ કેવી રીતે અપાય, ખોટું કેવી રીતે કહેવાય? એની સાથે કોઈ પણ પ્રકારની એવી ચાપલૂસી નથી કરી, કારણ ઋષિઓ હતા, એમને કોઈ સ્વાર્થ નહોતો, કોઈ લોભ પણ નહોતો કે કૃષ્ણ આયેંગે તો હમારી બડી સેવા કરેંગે ઓર જ્યાદા હમકો હમારા સન્માન કરેંગે, ભેટ અચ્છી રખેંગે, એવી કોઈ અપેક્ષા નહોતી. કે કૃષ્ણના સંતાન છે તેથી શું થઈ ગયું? પાપ કરે છે, અપરાધી છે, દુરાચારી છે, જે ત્યાગી છે, સમર્થ છે, એ કોઈ પણ વ્યક્તિને માટે ક્યારેય વધારે પડતી ચાપલૂસી નહીં કરે, બહુ સ્પષ્ટ. ઋષિએ જોયું કે આ તો આપણી અવહેલના થઈ રહી છે અને આ અહંકારને માર્યા, અમે કૃષ્ણના વંશજો છીએ, અમે સંપન્ન છીએ, અમારું કોણ નામ દેવાનું, તો અમે યાદવો છીએ. અને એટલે ઋષિઓની મશ્કરી કરવાની પાછળ લાગ્યા. આ પ્રસંગ એવો હતો, ભગવાનની નો જ સંકલ્પ હતો, મનમાં ભગવાનની પોતાની ઈચ્છા હતી કે આ ભલે થતું. જ્યાં સુધી પાપ ભરાય ને ત્યાં સુધી ગળો ફૂટે નહીં. યાદવોએ સાત્વિક અને શાંત એવા ઋષિ સાધુ સંતોની એવી મશ્કરી, ક્રૂર મશ્કરી કરી, જેના પરિણામે કોઈ પણ સહેશરમ રાખ્યા સિવાય કૃષ્ણની સહેશરમ નથી રાખી યાદવો સંતોએ. અને શાપ આપી દીધો, જાઓ, તમે ઈચ્છો છો, તમે જે પાપ કર્યું છે ને પાપનું પરિણામ તમને મળી જશે. એના પેટે બાળક, સ્ત્રી પણ નહીં જન્મ, બાળકી પણ નહીં જન્મે, બાળક પણ નહીં જન્મે, પણ એના પેટમાંથી મુશલ જન્મશે લોખંડનું. અને એ મુશલ તમારા વંશના નાશનું કારણ બની જશે. કોઈ પણ અપરાધ થઈ જાય ને, અને તે પણ જાણી જોઈને પાપ થાય, એ પાપનું પ્રાયશ્ચિત બહુ કઠણ હોય છે. જાણી બુજીને કરેલું પાપ, યોજનાબદ્ધ કરેલું પાપ, એની સજા પણ બહુ કડક હોય છે. મોટા ભાગે એમાંથી માણસ છૂટી શકતો નથી. અતિશય પાપાચારી ને દુરાત્મા બને, એમાંથી રાક્ષસ બને. જ્યારે એની ઈચ્છાની પૂર્તિ ન થાય ત્યારે ક્રૂર બને, હિંસક બને, લૂંટારો બને. એમ ભગવાને અહીંયા આગળ યાદવોને માટે જોયું કે આમને જો આમને આમ રહેવા દઈશ તો વંશને કલંક લાગશે અને ભગવાનના યશને કાયમને માટે ડૂબાડી દેશે. જો ભગવાને વંશ ચાલુ રાખવાની ઈચ્છા રાખી હોત ને તો આજે કૃષ્ણને કોઈ ભગવાન ન કહોત. કારણ એના જ સંતાન એની રંજાડ કરવા માંડી હોત પ્રજાની, પણ એવું કશું જ રાખ્યું નહીં બાકી કે ભગવાનના કૃષ્ણના નામને બટ્ટો લગાડે કે લગવા દે. બધું જ પૂરું કરી નાખીને છેવટે સ્વધામ જતા પહેલા ઉદ્ધવને બોલાવીને પોતાનું સ્વરૂપ, પોતાની મૂર્તિ ઉદ્ધવને આપ્યું કે લે મારું સ્વરૂપ તને આપું છું. અને એ ઉદ્ધવજીએ ભગવાનના સ્વધામ ગયા પછીથી મૂર્તિ સ્વરૂપે એની સ્થાપના કરી બદ્રીમાં, નારાયણ સ્વરૂપે, તપસ્વીના રૂપે, કે આજે પણ ભગવાન નર નારાયણ ત્યાં તપસ્યા કરી રહ્યા છે. અને એ જે નિર્વ્યાજ, નિષ્કલંક, કોઈ પણ સ્વાર્થ સિવાયની એમની જે વૃત્તિ હતી એ આજે પૂજાય છે કૃષ્ણની. સત્તા અને સંપત્તિને જો રાખીને પોતાના વંશને આપવાની ઈચ્છા કરી હોત તો આજે ભગવાન ભગવાન ન રહ્યા હોત. અને જોઈએ છે, કોઈ ટીકા નથી, ભગવાનના આ ચરિત્ર, આ લીલાને જો પોતાના દ્રષ્ટિ સમક્ષ રાખી હોત તો કૃષ્ણના ઉપાસકો આજે વંશ પરંપરાગત પોતાની ગાદીઓ આપી રહ્યા છે. અને જોઈએ છે એના પરિણામો પણ, કેટલા કલંક. જે કૃષ્ણની ઉપાસના કરે છે, કૃષ્ણના ભગવાનના જીવનમાંથી લઈ લીધો હોત આ સવો, કોઈ સાચો અધિકારી, કોઈ ત્યાગી, કોઈ મહાપુરુષ, એને એનો ઉત્તરાધિકારી બનાવવામાં આવે, એને બદલે જે અપરાધ કર્યો ભગવાને નથી થવા દીધો, અને જેણે કર્યો એને એના ફળ ભોગવા પડે છે. યાદવોએ મશ્કરી કરી એના પરિણામ રૂપ જે મુશલ સામના પેટમાંથી નીકળ્યું, જ્યાં એનું પેટ છોડવામાં આવ્યું, એની સાથે નિશ્ચિત થઈ ગયું કે હવે આપણો અંત નજીકમાં છે, કરવું શું, માણસ જ્યારે પાપ કરે ત્યારે વધારે સજાગ થઈ જતો હોય છે, અને પાપ કર્યા પછી પ્રાયશ્ચિત કરવાને બદલે, પશ્ચાતાપ કરવાને બદલે પાપને છુપાવવા માટે ખૂબ પુરુષાર્થ કરતો હોય છે. પણ એ પાપ જ પાપમાં વધારો કરીને એને જ ખાઈ જતો હોય છે, એનો જ પુરુષાર્થ. યાદવોએ ભગવાન સુધી વાત ન જવા દીધી. ભગવાને પણ ઈચ્છ્યું કે હવે આ વાત મારા સુધી ન આવે તો સારું, જાણે છે બધું જ, પણ મારા સુધી ન આવવી જોઈએ, ન આવવા દીધી. આ લોકોએ સાંભેલાને સમુદ્રના કિનારે જઈ એ મુશલને ઘસી નાખ્યું દરિયાના પાણી સાથે, ઘસી 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 ઘસીને બિલકુલ ખતમ કરી, એક નાનો ટુકડો રહ્યો. અને ઘસ્યા પછી જે એનો રસ થઈ ગયો, ચૂરો થઈ ગયો, એને સમુદ્રમાં નાખી દીધો. ટુકડો છેલ્લે વધ્યો એ પણ દરિયાના પાણીની અંદર ફેંકી દીધો. અને નિરાંત અનુભવી ઘાસ. હવે આપણને શું થવાનું છે? ઋષિનો શાપ આપણને શું કરવાનો હતો? પાપને છુપાવવા માટે કેટલો પરસેવો પાડ્યો, ઘસી નાખ્યો, છતાંય જે પાપની સજા છે એ યાદવ કુળને નો સંહાર કરીને જ રહી સંપૂર્ણ. એમાંથી જ એ પાણીની બધું જ એની રજોટી આવી પાછી મોજા દ્વારા પાણીથી કિનારા ઉપર આવીને, કિનારા ઉપર એક એવા પ્રકારનું ઘાસ ઉગ્યું, એના સોટા ધારદાર અને ભયંકર, એને જ લઈને યાદવોએ પોતાની સંપત્તિ, હવે આ કૃષ્ણ તો ઘરડા થઈ ગયા છે, જેમ ઘરમાં બાપની પાછળ છોકરા લડે, આ સંપત્તિ આટલી મારી, આ મારું ને આ તારું ને, કોર્ટે જાય એ પણ એક યાદવા સ્થળી જ છે. એમ કૃષ્ણની સ્વધામગમનની અવસ્થાના સમયે આ જ યાદવો સત્તા ને સંપત્તિ માટે અંદરો અંદર સંઘર્ષે ચડ્યા. જે ગરીબ છે ને એને તો કશું વેચવાનું નથી હોતું, પણ જેની પાસે સંપત્તિ અધિક થાય ને એને ત્યાં જ આવો સંઘર્ષ યાદવા સ્થળી થતી હોય છે, અને તે પણ પરિવારની અંદર ભાઈઓની વચ્ચે. સંઘર્ષના સંહારમાં સમસ્ત યદુવંશ યદુકુળ નાશ પામી ગયું, કોઈ બચ્યું નહીં. હવે રહી એકમાત્ર દ્વારકા, ભગવાને વિચાર કર્યો આને પણ શા માટે રહેવા દઉં, સર્વશક્તિમાન છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. ભગવાન સ્વયં પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ સંપૂર્ણ પતાવી દઈને પોતાનું લીલા કાર્ય સંપૂર્ણ પતાવે એટલે પાછળ કંઈ જ બાકી ન રહેવા દે. દ્વારકાને પણ ડૂબાડી દીધું. ભગવાને સ્વયં વનમાં જઈને એક વૃક્ષની નીચે અડેલીને શાંતિથી બેસી ગયા, અને ત્યાં જરા પારધી આવ્યો અને એ પણ ભગવાનની એ પ્રમાણે સેવા કરી ગયો. અર્જુન ત્યાં આગળ આવે છે અને એને ખબર પડે છે તો ભગવાન વગર અમારે શું કરવું, ભગવાનની જે 16,000 પ્રાણીઓ એને લઈને એને રક્ષણ કરવા માટે લઈને નીકળે છે, ત્યારે એ જ અર્જુન જે મહાભારતનું યુદ્ધ જીતનાર હતો એને જ રસ્તાની અંદર લૂંટારાઓ લૂંટી લે છે. સામર્થ્ય ભગવાનનું હતું, ત્યાં સુધી અર્જુન વીર હતો, મહારથી હતો, પણ એ જ ભગવાનના ગયા પછીથી જેના જીવનમાંથી ભગવદ્ ભક્તિ જાય, જેના અંતઃકરણને મનમાંથી ભગવાનનું સ્થાન જતું રહે ને એને ક્યાંય કોઈ પણ પ્રકારની સફળતા મળતી નથી. અર્જુન પણ ભગવાન વગર શક્તિહીન બની ગયા. ત્યાંથી નીકળતા પહેલા જ એને લૂંટી લેવામાં આવ્યા. હું શું મોડું બતાવીશ. આમ ભગવાન પોતાનું લીલા કાર્ય સંપૂર્ણ કરીને અને જેને જીવન મુક્તિ સૌથી પહેલા જ આનંદ, કોઈ બચ્યું નથી, સરસ, હવે હું પોતે જવું, જવાની ઈચ્છા. અને ક્યાં જવું કે પોતાના સ્વસ્વરૂપમાં, પોતાના સ્વધામમાં જ્યાંથી આવ્યા છે ત્યાં પાછું જવાનું. માણસ પણ જો એટલું જ ચિંતન કરે કે હું પરમમાંથી આવ્યો છું અને પરમમાં પાછું જવું છે, જે પરમ આત્મા છે એ પરમમાંથી વિખૂટો પડીને આવ્યો છું માટે હું આત્મા છું, પણ જો પરમમાં પાછો ભળી જઈશ તો હું પણ પરમ આત્મા, પરમાત્માના સ્વરૂપની અંદર હું પણ ભળી જઈશ. એ પરમાત્મા સ્વરૂપમાં પહોંચવાના પોતાના સત્સંકલ્પને ભગવાન સ્વયં પૂર્ણ કરીને સ્વધામ માટે એમણે પોતે નેવાન્યતા પરિભવો અથસ્ય ભવેત, પોતાનો જે વૈભવ, પોતાનો પરિભવ એ બધાની એ કરીને ભગવાન હંમેશને માટે એવમ વ્યવસ્થિતો રાજન સત્ય સંકલ્પ ઈશ્વર. ભગવાન સત્ય સંકલ્પ છે, પોતાનો સંકલ્પ, પોતાની ઈચ્છા પૂરી કરીને સાપ વ્યાજેન વિપ્રાણામ સંહરજે સ્વકુલમ વિભુ. વિભુ છે, એક વિભુને કોઈ પણ પ્રકારનો સ્પર્શ થતો નથી, એને કોઈ સંબંધ કે એને કોઈ પણ બંધન સહેજ પણ રહેતા, સ્વયં વિભુ છે. સૃષ્ટિનું સર્જન કરે માયાના સાથથી, પણ સ્વયં વિભુ છે. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવમ સુકૃતમ વિભુ. ભગવાન એ વિભુ જેવા છે, જેને કહેવાય નિસ્પૃહ, અકિંચન, ક્યારેય કશાનો સ્પર્શ થવા ન દે, નિર્લેપ. એટલે એવા વિભુએ ભગવાને સ્વયં સ્વકુલમ સંહરજે, પોતાના કુલનો સંહાર કરાવીને સ્વયં પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. તો આવી એક અવસ્થા પ્રાપ્ત કરવાની જીવે સ્વયં શિવમાં, અનંતમાં ભળવા માટે કે પહેલું એનો ત્યાગ, કશું જ મારું નથી, હું પોતે સ્વયં જે છું તે પરબ્રહ્મની સાથે રહેનાર છું, એનું તત્વ છું, એવા સ્વસ્વરૂપના પૂર્ણ ભાવથી બધાનો ત્યાગ કરીને સત સંકલ્પ પ્રભુ એવા ક્યાંય પણ પોતાનું કશું જ રહેવા દીધું નથી અને ત્યાંથી સ્વધામ ગમન કર્યા. પણ હા, રહ્યું શું, માત્ર પ્રભુની એક કીર્તિ રહી અને એ કીર્તિ આજે પણ અસ્ખલિત છે દરેકના હૃદયમાં. ભગવાન બેઠેલા છે, ભગવાન ગયા નથી. ભગવાને ભૂમિનો ભાર ઉતાર્યો, દુષ્ટોને સદગતિ આપી, ધર્મનું પાલન કર્યું, અધર્મનો નાશ કર્યો અને પોતે દરેકની સ્મૃતિની અંદર હંમેશને માટે આ ધરાતલ ઉપર બિરાજેલા રહ્યા છે. આજે પણ એમનું સ્વરૂપ અખંડિત છે, ભગવાન ક્યાંય ગયા નથી. પોતાના સ્વરૂપે, પોતાની કીર્તિ, પોતાનો યશ, પોતાની શક્તિ, સ્મરણ કરતાની સાથે પ્રભુ આજે પણ ભક્તાધીન બને છે. મીરા, નરસિંહ, ચૈતન્ય મહાપ્રભુ દરેકને ભગવાન પ્રગટ સ્વરૂપે દર્શન આપીને એનો સ્વીકાર કર્યો છે. એટલે જ્યાં જ્યાં પ્રભુને ક્ષતિઓ લાગીને ત્યાં આગાડી એ બધાનો ભાર રૂપે એનો નિકાલ કરી દઈને સ્વયં ધરાતલ ઉપર પોતાની કીર્તિને ભક્તિ સ્વરૂપે કાયમને માટે પ્રતિષ્ઠિત બિરાજી રહ્યા છે. અને એ જ મૂર્તિ સ્મૃત સ્વરૂપ ઉદ્ધવજી પણ શાંતિથી ભગવત ચિંતન કરીને જગતને વૈષ્ણવોને, પ્રભુ ભક્તોને એ જ ભગવાનનું સ્વરૂપ આપતા રહ્યા કે આ એનું જ સ્વરૂપ છે, એના વગર આ જગતમાં બીજું કાંઈ જ નથી. અને એવા સદભાવથી કૃષ્ણ પોતામાં, પોતે શ્રી કૃષ્ણમાં એવા ઊંચા ભક્તિભાવથી દરેકને ભગવાનમય રાખ્યા, કૃષ્ણમય રાખ્યા. અને કૃષ્ણનું સ્વરૂપ સદાય ભક્ત હૃદયની અંદર હંમેશા બદ્ધ, જેને ક્યાંય ન જવાય. તો એવા પ્રભુ જે જીવનમુક્ત આજે આપણા સૌની અંદર આનંદ આપે, શાંતિ આપે, સાત્વિકતા આપે, એ છે જીવન મુક્તિનો આનંદ આપનાર, સંસારના બંધનમાંથી, ચિંતા અને દુઃખ આપત્તિમાંથી મુક્ત કરાવે. કોઈ પણ આપત્તિ કે દુઃખ અશાંતિ હોય મનની, નામ સ્મરણ લઈને બેસી જાઓ એક બાજુ એકાંતની અંદર, ધીરે 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 એમાં નિમગ્ન થતા એના ભજનમાં, એના કથામાં દુઃખ બધું ભૂલાઈ જશે, કશું યાદ નહીં આવે. જ્યાં સુધી એની કથામાં, એની યશ કીર્તિમાં, એના યશોગાનની અંદર તમે અંદર ઉતરતા રહેશો, ઉતર્યા હશો, ત્યાં સુધી શરીરનું, વ્યવહારનું અને જગતનું દુઃખ આપોઆપ ભૂલાઈ જશે. દુઃખ ભૂલવા અને ભૂલાડવા માટે તો ભગવાન છે. અને જો ભગવાન દુઃખ ન ભૂલાડી શકતો હોત તો પછી સંસાર શું ખોટો હતો? સંસારના દુઃખમાંથી મુક્ત થવા માટે જ ભગવદ સ્મરણ છે. પાંડવોએ પણ દુઃખની અંદર આનંદ મેળવવા માટે ભગવાનનો સાથ છોડ્યો નથી. અને એવા સાચા નિર્દોષ ન્યાયી ધર્મને માર્ગે ચાલનારા એ પાંડવોનો ભગવાને સાથ છોડ્યો નથી. નરસિંહ મહેતાને અનેક આપત્તિઓ આવી પડી, પણ ભગવાન 52 વખત સાથે રહ્યા. કેમ? ભગવાન ભક્તવત્સલ છે, ભગવાન ભક્ત ભય હરણ કરનાર છે. ત્યારે તો અહીંયા આગળ આ કથા ભગવાને પોતાના શ્રીમુખે કહીએ, એકાદશ સ્કંદની, કે જન્મ મૃત્યુનો ભય ટાળવાનો એકમાત્ર બાકી રહ્યો. મૃત્યુનો ભય હર પડે દરેકને રહેતો હોય છે. નાનું સરખું જંતુ હશે, જીવડું હશે, એ પણ મૃત્યુના ભયથી પોતાના સ્વ બચાવ માટે પુરુષાર્થ પ્રયત્ન કરતું હોય છે એની શક્તિ પ્રમાણે. એ જે મૃત્યુનો ભય સતત સતાવ્યા કરતો હોય છે માનવને, એમાંથી બહાર નીકળવા, એમાંથી એ ભય, મૃત્યુના માંથી અભય થવા માટે ભગવાન જે આદેશ અને ઉપદેશ આપ્યો છે તે આ એકાદશ સ્કંદ છે. તું તારું સ્વરૂપ જો, તું પોતે કોણ છું? જીવન મુક્તિનો આનંદ ત્યારે જ મળશે કે આ શરીરથી હું પોતે જુદો છું, શરીરે હું નથી. એટલી દ્રઢતા કરાવવા માટે જ ભગવાને ઉદ્ધવજીને ઘણી બધી વાતો આપી છે, અને આપણે ફરી જોઈશું ત્યારે. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સંતરામ મહારાજ કી જય.